આપણે મુખ્ય જે લાભ લેવો છે, ટોપિક બ્રહ્મવિહારી સ્વામીને એવી વાત કરી કે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ માટેની નિષ્ઠાર્થી શિબિર છે, એક ડગલું નિષ્ઠા તરફ. ગઈકાલે પણ જે પહેલી શરૂઆત કરી હતી સવંસરથી, એક ડગલું નિષ્ઠા તરફ એ જ ટોપિકથી, અને આજે એક એટ લેન્થ એટ ડિટેલમાં આપણે બ્રહ્મવિહારી સ્વામીજીનો લાભ લેવો છે કે નિષ્ઠાવાન મુક્તોના, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના લક્ષણ શું હોઈ શકે, અને સાથે સાથે એ લક્ષણ સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે તો ખરા જ, પણ એ લક્ષણ આપણે કેવી રીતે કેળવી શકીએ એનું વિશ્લેષણ પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આપણને સૌને કરી અને આ ટોપિક ઉપર સુંદર મજાનો લાભ આપશે. પ્રાર્થના કરીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કે આ વિષય લઈ અને આપણને સૌને લાભ આપે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી,
આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક કથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષા સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમીસો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. આત્મીય સમાજની જય. જય જય ગુરુ હરિ. સુવર્ણ દીક્ષા મહોત્સવની જય. જય
દુનિયાના કોઈ બી ખૂણામાં જઈએ તો, લાઈક લંડન હોય, અમેરિકા હોય, ગમે ત્યાં હોય, પણ તાલાલાની જે કેસર કેરી છે એ બહુ ફેમસ હોય છે. કદાચ વર્લ્ડમાં બેસ્ટ મેંગો કહેવાય તો તાલાલાની એ ગીરની કેસર કેરી છે. યુએસએની અંદર મેક્સિકોની મેક્સિકન મેંગો મળે, લંડનમાં પણ મેક્સિકન મળે, પાકિસ્તાનની મળે, બીજા બધા કન્ટ્રીની મળે, ગળી હોય કદાચ, પણ એની જે ફ્રેગરન્સ છે, એની જે મીઠાશ છે, એનો જે કલર છે, એનો જે સ્વાદ છે, જે તાલાલાની કેસર કરીને, એવો બીજે નથી હોતો. એટલે એ ધરતી પર જ આજે આપણે બેઠા છીએ, તાલાલાની ધરતી પર. તો જેવી રીતે કેસર કેરી ખરેખર પરિપક્વ થાય છે અને એની મીઠાશ માણી શકાય છે, એમ આપણામાં એવી ખરેખર એવી નિષ્ઠાની પરિપક્વતા આવશે ને ત્યારે આપણામાં પણ એવી મીઠાશ પ્રગટી જશે. અને એટલા માટે જ આપણે આ જગ્યા પસંદ કરી છે તાલાલાની પાસે. કેસર કેરી જેવા થવું છે. એકચ્યુઅલી સ્વામીજી કહે છે ને કે જેને નિષ્ઠા પાકી હોય ને એ ક્યારે અભાવ અવગુણમાં પડે જ નહીં. હું થોડા લક્ષણો કહી સ્વામીજીએ કહેલા, પણ આ તો યોગી ગીતાની એક વાત યાદ આવી કે સત્સંગમાં જો અભાવ અવગુણ રૂપ જો ખટાશ ન હોય તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે, એવું બાપા કહેતા હતા. અને એ અભાવ અવગુણ ટળે કેવી રીતે? તો નિષ્ઠા પાકી થાય તો. અને નિષ્ઠા પાકી થાય માટે શું કરવાનું? તો એના માટે આપણે આ નિષ્ઠાર્થી કાર્યકર્તા શિબિર આપણે અટેન્ડ કરી રહ્યા છીએ. એટલે આપણે કેસર કેરી જેવા થવાનું છે. હવે નિષ્ઠા એક વસ્તુ એવી છે, એક શબ્દ એવો છે. સ્વામીજી એક વખત યોગી આશ્રમ પધારેલા હતા સભામાં. સભા પતાવીને કોઠારી સાહેબ રૂમમાં બેઠા અને પછી નીકળ્યા. રસ્તામાં સાથે બધા જે એમના અંતેવાસી સંતો સેવકો સાથે હતા, બીજા સંતો હતા સાથે, સ્વામીજી ચાલતા ચાલતા વાત કરતા હતા. સ્વામીજી કહે કે આપણે નિષ્ઠા શું છે, દાસત્વ શું છે, એ આપણે સમજવાનું છે. આપણે નિષ્ઠા પાકી કરવી છે, આપણે દાસત્વ મેળવવું છે. પછી વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીજીએ 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી, 200 જણની નિષ્ઠા પાકી કરાવી. બ્રહ્મ વિદ્યાનું પ્રથમ સ્ટેપ જ નિષ્ઠા છે. નિષ્ઠા પાકી થાય તો જ બ્રહ્મ વિદ્યા મળે. 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી. એ માટે ગુણાતીતાનંદ સ્વામી 200 જણને ખૂબ સાથે રાખ્યા. સવારે 4-4 વાગે ઉઠીને ગોષ્ઠી કરતા હતા, કથા વાર્તા કરતા હતા, નિષ્ઠાની ને મહિમાની વાતો કરતા હતા. એના ફળ સ્વરૂપે 200 જણને બ્રહ્મ વિદ્યા ગુણાતીતાનંદ સ્વામી ભણ્યા. એમ સ્વામી કે જ્યાં સુધી આપણે હજારો જણના જીવમાં નિષ્ઠા પાકી કરાવી છે અને જ્યાં સુધી હજારોના જીવમાં નિષ્ઠા પાકી નહીં થાય ત્યાં સુધી સાધુ હરિપ્રસાદ આ દેહ છોડશે નહીં. એટલે સ્વામીજીનો સંકલ્પ છે આ. આપણે ખાલી સુરુચિ રાખવાની છે બસ. આપણે એને જે ચિંધેલો માર્ગ છે એની પર ચાલવાનું છે. તો જેવી 200 જણને બ્રહ્મ વિદ્યા ગુણાદિતાનંદ સ્વામી ભણાવી એવી સ્વામીજી આપણને ભણાવશે બસ. એટલે નિષ્ઠા છે ને એ સ્ટેપિંગ સ્ટોન છે, એક શરૂઆત છે, અને નિષ્ઠા એ પૂર્ણાહુતિ બી છે. મનીભાઈના પ્રસંગની વાત મેં અગાઉ કરેલી રાજકોટમાં બી, કે હ્યુસ્ટનમાં જ્યારે સ્વામીજી સાથે હતા 2010માં, ત્યારે એક વખત વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન ચાલતું હતું ને ત્યારે મનીભાઈની પ્રાર્થના સ્વામીજીને મેં કરેલી કે જેવી મહારાજની સાથે ગુણાતીતાના સ્વામીની જેવી મહારાજ સાથે પ્રીતિ હતી. એટલે પહેલા એમ વાત કરી કે અમને તમારી સાથે પ્રીતિ તો છે જ, પણ જેવી ગુણાતીત ને મહારાજ સાથે હતી એવી અમારે તમારી સાથે કરવી છે તો આશીર્વાદ આપો. ત્યારે સ્વામીજી એવું બોલ્યા હતા કે પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો સ્વધર્મ, પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 16 પ્રમાણે અંધાકરણનો વિવેક, અને પ્રથમ 27 પ્રમાણે નિષ્ઠા. આ ત્રણ વસ્તુ બાકી હશે તો સ્વામી કે જેવી ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ સાથે પ્રીતિ હતી એવી પ્રીતિ થશે, એવો આપણને સંબંધ થશે અને આપણું અક્ષરબ્રહ્મનું શરીર બંધાશે. પછી સ્વામી કે જેટલું પ્રથમ 18-16માં અને નિષ્ઠામાં જેટલા ગાબડા એટલી આપણી પ્રીતિનું ભંગાણ છે. એટલે પછી એક અંચિત કરીને એક દીકરો છે, એને સ્વામીને કીધું કે સ્વામી દાસના દાસ બનાવજો. સ્વામી કે પ્રથમ 27માં એ આવી ગયું. તમારી નિષ્ઠા પાકી થશે એમ, જેમ જેમ નિષ્ઠા તમારી વધતી જશે, કરતા હરતા બણાની જે ચાર શબ્દો આપણને સ્વામીજી કહે છે, તેમ તેમ સ્વામીજી કે તમારામાં દાસત્વ આવતું જશે. એટલે એ અરસામાં સ્વામીજીની સાથે અમે 2 મહિના હતા, 2 મહિના અને 5 દિવસ એક જ ઘરની અંદર, જે સ્વામીનો કદાચ રેકોર્ડ હશે કે આટલું સ્ટે એક જ ઘરમાં રહ્યો હોય, કદાચ સ્વામીનો 82 વર્ષની અંદર મને એમ લાગે છે કે રેકોર્ડ હશે કે આટલું 2 મહિના કોઈ જગ્યાએ એક જ જગ્યાએ નહીં રહ્યા હોય. અને એ વખતે સાથે રહેવાની તક સ્વામીજી આપી હતી. તે વખતે ઘણો બધો લાભ મળ્યો હતો. પણ એ વખતે મેં જોઉં, બહુ ઓબ્ઝર્વ કરતો હતો, મેં તો સ્વામીજી પ્રથમ 16, 18 અને 27 નિષ્ઠાની બધી બહુ વાતો કરે છે. એટલે એક વખત સ્વામીજી એમની રૂમમાં બિરાજમાન હતા, એમના શયનખંડમાં, અને પછી સવારે બધી પૂજા ને બધું ખા થઈ ગઈ ને પપૈયું જમ્યા, અને પછી બધી ત્યાં બધું સ્વામીજી પ્રવચનની બધી કેસેટો જોયો, પેલા હરિસ્વરૂપ સ્વામીની બદામનો પ્રસાદ આવ્યો હતો ને સ્વામીજી બધાને છે ને 5-5, 6-6 એક બદામનો પ્રસાદ આપતા હતા. એટલે જે કે આનંદ વિહારી સ્વામી, પ્રભુપ્રિય સ્વામી ને ભગવત સ્વામી, શ્રીનિવાસ સ્વામી, પ્રશાંતભાઈ, બધા જે કઈ અશોકભાઈ ને બધા હતા, પવિત્રભાઈ ને બધાને પ્રસાદ આપ્યો હશે એટલા અંદર રૂમમાં હાજર હતા એ. પછી હું છેલ્લો, પછી સ્વામીજીને પ્રસાદ મને બી આપ્યો. બધું સ્વામી પેલા અહીંયા હાથ મૂકો મારા, એમને બધા મૂકી, મેં તો આની ઉપર તમે હાથ મૂકો. એટલે સ્વામીજી હાથ મૂક્યો. મેં તો સ્વામી છેલ્લા હું કેટલા દિવસથી જોઉં છું કે તમે પ્રથમ 16, 18 અને 27 પ્રમાણે 27ની ખૂબ વાતો કરો છો, વિવેકની અને નિષ્ઠાની ખૂબ વાતો કરો છો, તો આજે સંકલ્પ કરો, આજે આશીર્વાદ આપી દો કે આ ત્રણ વતના મારા જીવનમાં સાકાર થાય. એટલે સ્વામીજી 3 વખત બોલ્યા પાકું પાકું પાકું. પછી સ્વામીજી બાથરૂમ તરફ જતા હતા, પછી સ્વામીજી ચાલતા ચાલતા એક વાક્ય બોલ્યા, સ્વામી કે જ્યાં સુધી આ 3 વચનામત પ્રમાણે સાધક ન જીવન જીવે ત્યાં સુધી સ્વામી કે એની સત્સંગની શરૂઆત જ ન કહેવાય. એટલે આ 3 વચનામત છે, પ્રથમ 16 ધર્મ અને 27:37 એટલું સરસ બોલી જાય છે, અંદર બોલનાર મહારાજ છે. જો ખરેખર નિષ્ઠા હોય તો આપણે મનાઈ જાય કે એની અંદર રહીને મહારાજ બોલે છે. તો એ મહારાજ આટલું સરસ બોલે છે તો આપણે એને ખરેખર વિચારીશ, વાગોડી સાધ્ય ભજન કરીશું તો નિષ્ઠા થશે. નિષ્ઠા એક દિવસમાં બાકી નહીં થાય, 1.5 દિવસની શિબિરથી નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી તો કેટલાય દિવસો સુધી સવારે 4 વાગે 4 વાગે ઉઠાડીને ગોષ્ઠી કરી, ત્યારે એલામાં નિષ્ઠા આવી અને ત્યારે બ્રહ્મવિધિ આવી એ 200 યુવકોની અંદર. એમ અહીંયા તો આપણને એક સુરુચિ, આપણી એક સુરુચિનો ગ્રાફ આપણો વધી જશે. એક અહીંયાની અંદર દ્રઢ સંકલ્પ થવા માંડશે કે હવે તો કોઈ પણ પગે નિષ્ઠા બાકી કરવી છે. આપણા વિચારો બદલાશે, આપણા વિચારોમાં પોઝિટિવિટી આવશે, આપણને પોતાના દોષનું દર્શન થશે, આપણે ક્યાં માર ખાઈએ છીએ એ આપણને ખ્યાલ આવશે, ક્યાં હું આળસ રાખું છું એ ખ્યાલ આવે છે, ક્યાં મારી નિષ્ઠાની કચાશ છે એ ખ્યાલ આવશે, મારી કરતાં આ સાધક વધારે નિષ્ઠાવાન છે એ ખ્યાલ આવશે. આ બધું આપણે જેટલી શિબિર અટેન્ડ કરી છે એટલું આપણને આટલી વસ્તુનો ખ્યાલ આવતો જશે. પણ એ ખ્યાલ આવે છે એક વસ્તુ છે, અને નિષ્ઠા પાકી થવી એ પાછી બીજી વસ્તુ છે. પણ નિષ્ઠા પાકી કરવા માટેનું એક આપણને સરસ મજાનું ભાથું અહીંથી આપણને મળી રહ્યું છે. એટલે નિષ્ઠાવાન આપણે થવું છે. આમ નિષ્ઠા એટલે સ્વામીજી કહે છે કે ભગવાનને કરતા હરતા માનવા, હિતકારી માનવા, મંગલકારી માનવા, સદા દિવ્ય સાકાર માનવા, સર્વોપરી માનવા, એ નિષ્ઠાના મૂળ શબ્દો છે. 4 શબ્દોનું સમન્વય થાય ત્યારે એમાંથી એક શબ્દ બને છે અને એ નિષ્ઠા છે. એમાંય સ્વામી મુખ્ય ભાર આપે છે કરતા હર્તા ઉપર. કરતા હર્તા અને હિતકારી એ શબ્દ વધારે આપણે ભાર આપવાનો છે. પણ એવી ખરેખરી જો નિષ્ઠા હોય તો એવા કાર્યકર્તાના લક્ષણ કેવા હોય? મને જે ટોપિક શરૂઆતથી સ્વામી કહ્યું હતું કે નિષ્ઠાવાન કાર્યકર્તાના લક્ષણ કેવા હોય એની ઉપર થોડીક વાત કરજો. એટલે પેલા હું બોલી જઉં છું થોડાક, આમ ઘણા છે, એમાંથી ઘણાએ કવર કર્યા છે, છતાં પણ જે 7મી યુવા મહોત્સવથી લઈ આજ દિન સુધીની સ્વામીની જે ગોષ્ઠીમાં સ્વામીજી જે લક્ષણો કયા છે એ હું લક્ષણો તમને કહું છું. 11 મુદ્દા કહીશ અને પછી આપણે એની ઉપર થોડુંક સમજવા અત્યારે પ્રયત્ન કરીશું અને પછી બી પ્રયત્ન કરીશું. પણ નિષ્ઠાવાન સાધકના જે લક્ષણો, અમારી પ્રાદેશિક સંતોની મીટિંગ થઈ એમાં સ્વામીજીએ બહુ અદ્ભુત આ બધા લક્ષણો દેખાડ્યા હતા, એની તમને હું થોડીક પહેલા બોલી જઉં છું. સ્વામીજી એવું બોલ્યા હતા કે જે ખરેખર નિષ્ઠાવાન હોય ને એ અખંડ આનંદમાં રહે. મારો આનંદ જતો રહે છે સમહાવ, કોઈ પણ રીતે, કોઈ પ્રસંગોને લઈને કઈ બી કારણથી પણ મારો આનંદ જાય છે તો મારી નિષ્ઠા કાચી છે. અથવા જો મારી નિષ્ઠા ખરેખર પાકી હોય તો પછી ફિઝિકલ, ફાઇનાન્શિયલ, સત્સંગની કોઈ પણ એવા સરકમટન્સીસ, પ્રસંગો ભગવાન એવા ઊભા કરે, જોબના, બિઝનેસના કંઈ પણ પ્રસંગ ઊભા કરે, આનંદ નથી જતો તો મારી નિષ્ઠા પાકી છે. આ પહેલું લક્ષણ. બીજી વાત, જે નિષ્ઠાવાન સ્વામી કે હોય ને એ હંમેશા એ બીજાના ગુણગાને જ ગાયા કરે. અત્યારે તો આપણને કલ્પેશભાઈ પાધરિયા કે ધર્મેશભાઈ કે અભયભાઈ જે કંઈ અહીંયા બધા આવે છે એને આપણને એવા આત્મીય સેવકોના જેના જીવમાં એવી નિષ્ઠા સરસ છે, સમર્પણ સરસ છે, સેવાની ભાવના સરસ છે, એ બધાનું આપણને દર્શન કરાવે છે અને એમને અહીંયા સ્મૃતિ આપવામાં આવે છે. તો અત્યારે તો આપણે એક ગુણ બધાને સાંભળીએ છીએ, એક માહોલ સરસ છે. પણ નિષ્ઠા જેની પાકી હોય ને એને આ માહોલ 24 કલાક ને 365 દિવસ રહે. એ અહીંથી તાલાલા છોડશે, રાજકોટ જશે ને પોતાના ક્રિયાયોગો વ્યવહારમાં જોડાશે તો પણ એના માઇન્ડની અંદર દરેકના ગુણ જ દેખાશે, અવગુણ નહીં દેખાય. એટલે સ્વામી કે જે નિષ્ઠાવાન ને એ કેવળ ગુણગાન જ ગાયા કરે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર જે નિષ્ઠાવાન હોય ને એ ક્યારેય અભાવ, અવગુણ, ભાવફેરમાં જાય જ નહીં. આ એનું બીજું લક્ષણ છે. ત્રીજું સ્વામી કે નિષ્ઠાવાન હોય એટલે બીજું આ ગુણગાન ગયા કરે. ત્રીજું બે નજીકના છે કે ક્યારે અભાવ અવગુણ ભાવફેરમાં જાય. ચોથો મુદ્દો એ છે કે નિષ્ઠાવાન હોય ને એ હંમેશા હલકો ફૂલ થઈને જીવન જીવે. બહુ જબરો ગુણ છે, હલકો ફૂલ રહે, એને ક્યારેય ટેન્સ ના હોય, સ્ટ્રેસ ના હોય, ચિંતા ના હોય, કોઈ ભય ના હોય, કોઈ વિચાર ના હોય, કોઈ મૂંઝવણ ના હોય, કોઈ ઉદ્વેગ ના હોય, કોઈ ગ્લાનિ ના હોય, તો સમજી લેવાનું કે એના જીવમાં આપણને સામાન્ય સંજોગોમાં ન હોય પણ એવા પ્રસંગ જ્યારે ભગવાન ઉભા કરે ને ત્યારે આપણને એવું જો નિષ્ઠાની કચાશ હોય ને તો આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે નિષ્ઠા એ કેટલું મોટું એચિવમેન્ટ છે. એમ નિષ્ઠા આપણા જીવમાં પાકી થઈ જાય તો આપણને કેટલી બધી અદભુત પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે આ નિષ્ઠાથી કાર્ય કરતા શિબિરાને એટલા માટે સ્વામીજી પાછળ પડી ગયા. તમે કોઈ પણ કલ્યાણકારી ગુણ વિચારો, ચાલો તમે એમ કહો કે મારે વિવેકી થવું છે. પ્રથમ સોળ અઢાર, પ્રથમ સોળનો વિવેક કોઈ સામાન્ય નથી. આત્મીયતા એક કલ્યાણકારી ગુણ છે, દાસત્વ એક કલ્યાણકારી ગુણ છે, સુરતભાવ એક કલ્યાણકારી ગુણ છે, વિનમ્રતા એક કલ્યાણકારી, આ બધા અક્ષરધામના ગુણ છે. કોઈ પણ ગુણ જો આપણે ધારણ કરવો હોય, મેળવવો હોય, તો એના માટેની પહેલી શરત છે અથવા એનું રૂટ શું છે, નિષ્ઠા પાકી કરો. બસ કેટલી વખત સ્વામી કે નિષ્ઠાના પછી આગળ બીજા મુદ્દા વાંચું છું. સ્વામી કે જે નિષ્ઠાવાન હોય ને એ સહજ આત્મીય હોય. બસ એનામાં આત્મીયતાનો ગુણ સહજ તરવરતો હોય, એ સહજ જ બીજાને સપોર્ટ કરતો હોય, સહજ જ બીજાને એને સુખ દુઃખના ભાગીદાર બનતો હોય, સહજ જ બીજાને હેલ્પફુલ થતો હોય, એનો નેચર જ કોઓપરેટિવ હોય. પણ એ નિષ્ઠાને આધીન છે કે હું મારા પ્રભુ સર્વોપરી, હું એનો દીકરો અને આ એના દીકરા છે, બસ એના માટે શું ન થાય. એટલે એ સહજ જ એને સપોર્ટ કરે, હેલ્પ કરે. એટલે નિષ્ઠાવાન હોય ને એ સહજ આત્મીય હોય. પછી જે હમણાં વાત કરી એ જ વાત આવે છે કે નિષ્ઠાવાનના જીવનમાં સ્વામી કે પ્રથમ સોળ અને અઢાર પણ સહજ હોય. એટલે પ્રથમ સોળ અઢાર પ્રમાણેનું જીવન નથી તો કોક નિષ્ઠાની કચાશ છે. એટલે નિષ્ઠા પાકી કરવાની આપણે જરૂર છે. નિષ્ઠાવાન સાધક સ્વામી કે હોય એ બધો જ ભાર ભગવાનના માથે નાખીને જીવન જીવે. આ બહુ મોટો ગુણ છે ખરેખર. આપણે આપણો ભાર ઘણી વખત માથે લઈને ફરતા હોય છે. જે પેલો આગળ જે મુદ્દો કીધો ને એનાથી કંઈક નજીકનો છે, હલકો ફૂલ થઈને જીવન જીવે, એનાથી આ નજીકનો જ વાક્ય છે. પણ આ વાક્ય પણ સ્વામીજી બોલ્યા હતા કે નિષ્ઠાવાન હોય એ હલકો ફૂલ થઈને એકદમ લાઇટ, આમ ફૂલની જેવો હલકો ફૂલ, આમ હલકો ફૂલ જેવો હલકો, ફૂલનું વજન તો કાંઈ ના હોય, એવો હલકો ફૂલ, કોઈ જાતનું ટેન્શન જ ના હોય, એકદમ લાઇટ. પણ એ નિષ્ઠા હોય તો એ પોસિબલ છે. સ્વામી કે નિષ્ઠાવાન હોય, આમ તો પ્રથમ સોળની અંદર આવી જાય છે આ મુદ્દો, પણ સ્વામીજી બોલેલા કે નિષ્ઠાવાન હોય એ સવળા જ વિચારને ગ્રહણ કરે અને અવળા વિચારનો. જ્યારે મારે આત્મીયુવા મહોત્સવમાં ટોપિક હતો, સમાવ સેવા નહોતી થઈ, પણ સ્વામીજીને જ્યારે આ ટોપિક જ્યારે કહેવામાં આવ્યા હતા કે આટલા આટલા વક્તાઓ છે ને, ત્યારે મારો ટોપિક આ હતો, સવળા વિચારને ગ્રહણ કરે અને અવળા વિચારનો ત્યાગ કરે. એની ઉપર એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે, પણ આપણે ક્યારેક દેખાડીશું. પણ એ સવળા વિચારને ગ્રહણ કરવા અને અવળા વિચારનો ત્યાગ કરવો, એ ટોપિક જ્યારે સ્વામીજીએ વાંચ્યો, સર્વમંગલ સ્વામી સાથે હતા, હું નહોતો, હું અમદાવાદ હતો, સ્વામીજીએ સર્વમંગલ સ્વામી કીધું કે બ્રહ્મવિહારીને એવું કહે છે કે સામાન્ય સંજોગોમાં તો આપણને સવળા વિચારો આવી શકે, પણ ભગવાન જ્યારે પ્રસંગો ઊભા કરે અને તેવી વખતે જો નિષ્ઠા બાકી હશે ને તો જ એ સવળો વિચાર ગ્રહણ કરશે, બાકી એ નેગેટિવ વિચાર નેગેટિવિટીમાં જતો જ રહેશે. એ અવળા વિચાર કરવા જ માંડશે, મારી સાથે જ કેમ આવું થયું, આ બીજા બધાને બધું ગોઠવાય છે, મારું કેમ નથી ગોઠવાતું, બીજા નિર્દોષ થઈ ગયા છે, હજુ મને કેમ દોષ ભજવે છે, બીજાને બધા સાથ આપે છે, મને કેમ કોઈ આપતું નથી, એવા નેગેટિવ વિચારમાં સાધક જતા રહે. જો એના જીવમાં નિષ્ઠા એટલે પ્રથમ સોળ પ્રમાણેનું જીવન જીવવું હોય, એટલે કે આ વિવેક પણ જો પાકો કરવો હોય, એટલે સ્વામી બોલ્યા કે સવળા વિચારને ગ્રહણ કરવા અને અવળાનો ત્યાગ કરવો એ બહુ જબરજસ્ત મોટો વિવેક છે. નાના મોટા વિવેક છે કે ડિસિપ્લિન રાખવી, ડ્રેસ કોડ પહેરવો, ગમે ત્યાં થૂકવું નહીં, વ્યવસ્થિત બેસવું, સારી રીતે બોલવું, એ જે વિવેક છે ને એ બધા સામાન્ય છે, છતાં સારા છે. પણ આ જે વિવેક છે ને એ આધ્યાત્મિક વિવેક છે, બહુ ઊંચો વિવેક છે. કારણ કે સરખી રીતે બેસવું, સરખી રીતે ચાલવું, સરખા કપડાં પહેરવા, સ્વચ્છતા રાખવી, એક બહારની ડિસિપ્લિન છે, અને અંદરના વિચારોને સરખા રાખવા, સવળા વિચારોને પકડવા, અવળાનો ત્યાગ કરવો, એ આંતરિક ડિસિપ્લિન છે આપણી બધી. અને એ જે ડિસિપ્લિન છે ને એ નિષ્ઠા હોય ને તો જ આપણા જીવનમાં આવી શકે છે. પછી સ્વામી બોલ્યા હતા કે નિષ્ઠાવાન સેવક હોય ને એના જીવમાં સર્વસ્વનું સમર્પણ હોય. એ દસમો વિષમો ભાગ કે ધર્માદો એ બધું તો નહીં, પણ સર્વસ્વનું સમર્પણ હોય. હમણાં મારે ગુરુ ભગવદ્ ગુરુ જ્યારે હમણાં બ્રેક હતી ને ત્યારે મને મળ્યા, મને કે બધા એ સાંભળતા હતા, મને કે બધા ગોષ્ઠી કરે છે, પણ મને કે એક વાત રહી જાય છે. મેં તું બોલો, હું કવર કરી લઈશ. પછી મને કે દાદા ખાચર ની વાત કરવી જોઈએ, કે દાદા ખાચર ના જીવમાં કેવું સમર્પણ હતું. એમ નિષ્ઠા હોય તો જ આવું સમર્પણ થાય. દાદા ખાચર ને એ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રતીતિ, ભગવાનપણાની જે પ્રતીતિ અથવા નિષ્ઠા અથવા એ ભગવાન છે એવું દિલથી માનતા હશે તો જ એ આટલો મોટો દરબાર આપી દીધો, આટલી બધી જમીન આપી દીધી, આટલું બધું ઘસાયા. એ જે સમર્પણ છે, એટલે સ્વામીજી આ વાક્ય બોલે કે નિષ્ઠાવાન સેવક હોય ને એના જીવનમાં સર્વસ્વનું સમર્પણ હોય, બધું તન મન ધન બધી રીતે હોમાઈ જાય. નિષ્ઠાવાન સેવક હોય તો એ ભગવાન અને સંતને અર્થે શું ન થાય, લોયાના ત્રણ પ્રમાણે ભગવાન અને સંતને અર્થે, ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે શું ન થાય એવી ભાવના એ નિષ્ઠાવાન હોય ને એના જીવનમાં સહજ વણાયેલી હોય. નિષ્ઠાવાન સેવક, આ તો આપણે પ્રથમ 27 ની પહેલી લીટી જે સ્વામી બહુ વિલાસ અને આપણે બહુ સાંભળી છે, નિષ્ઠાવાન હોય એના હૃદયની અંદર ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. આ બધા જે લક્ષણો છે બીજા ઘણા છે, પણ અત્યારે મુખ્ય 11 મેં તમને ગયા. હવે એ નિષ્ઠા આપણે પાકી કરવી છે તો એ કરાય કેવી રીતે, હવે એની ઉપર આપણે થોડુંક આગળ વધીએ. પણ વડતાલના બીજા વચનામતની અંદર કાનભાઈએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો હતો. મહારાજે બોલ્યા કે પ્રશ્ન ઉત્તર કરો, ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રાજી કેવી રીતે થાય, ત્યારે ભગવાન કંઈક જુદી રીતનો જવાબ આપે છે. ભગવાન કે ભગવાનનો દ્રોહ ન કરો એટલે ભગવાન રાજી થાય. પછી મહારાજ કે તમે પૂછો તો દ્રોહ એટલે શું, દ્રોહ કરવો એટલે, તો કે ભગવાનને તમે કરતા હરતા ન માનો, આ જગતનો કરતા હરતા ભગવાન છે એ ભગવાનને તમે કરતા હરતા ન માનો, કાળને કરતા હરતા માનો, માયાને માનો, કર્મને માનો, સ્વભાવને માનો, તો એ ભગવાનનો દ્રોહ છે. બસ આજે સવારે આપણે કદાચ સ્વરૂપયોગમાં હું હાજર નહોતો, પણ આપણે બધા અહીંયા સમૂહ પૂજા કરી હશે, સરસ મજાના ભક્તિભાવથી કરી હશે, એમાં કીર્તન ગાયા હશે, થોડી કંઈક વાતો બી સાંભળી હશે, શિક્ષાપત્રી વાંચી હશે, બધી સરસ પૂજા કરી હશે. અને ભગવાન સ્વામી વડતાલને બીજામાં કહે છે કે જો અમને કરતા હરતા માને તો એ અમારી નિત્ય પૂજા કરે છે, નિત્ય સ્વરૂપયોગ કરે છે. અને એ વિના જો ભગવાનને કરતા હરતા ન માને અને પછી એ પુષ્પ આદિકથી પણ જો પૂજા કરે તો પણ એનો કોઈ મતલબ નથી. એટલે કરતા હરતા ભગવાનને માનવા એ ભગવાનની પૂજા સમાન છે. ભગવાનની પૂજા કોઈ સાધક, એક સાધક એવો છે કે રોજ 30 મિનિટ કે 40 મિનિટ કે 45 મિનિટ પૂજા કરતો હોય અને જો ભગવાનને કરતા હરતા ના માનતો હોય તો એની પૂજાને ભગવાન સ્વીકારતા નથી. અને કદાચ આપણે એવું કરવાનું નથી, પણ એક વાત છે કે કદાચ કોઈથી પૂજા ના થાય પણ ભગવાનને કરતા હરતા માને તો એ નિરંતર પૂજા કરે, ત્યારે તમને એમ ઓપ્શન મળી જાય કે ઘાસ હવે વાંધો નહીં, ક્યારેક મોડું થાય ત્યારે બોલી લેવાનું ભગવાન તું કરતા હરતા છે હવે પતિ ગઈ પૂજા, એવું નહીં જોજે પાછા. આ તો એક વાત છે. એટલે ભગવાનને આવી નિષ્ઠાવાન સાધક જ ગમે છે. અને એ જે હવે સભા ભરનારા છે ને, એટલે સ્વામીજી હવે પછીનો જે યુવા શિબિર કરવાના છે, યુવા દિવસ, એમાં સ્વામીજીએ સ્પષ્ટ કહી દીધું છે સભાભર તો યુવક જ જોઈએ. અને પહેલા તો નિષ્ઠાવાન બોલ્યા, પછી કે સભાભર તો, કારણ પછી સ્વામી બોલ્યા કે સભાભર તો હશે એનામાં નિષ્ઠા પાકી થવાની છે જ, ધીમે ધીમે થશે. પણ આપણે કાર્ય કરતા છીએ, આપણે ધીમે ધીમે નથી કરવી, કારણ કે આપણે બીજાની નિષ્ઠા, બીજાની નિષ્ઠા કંઈક કરી શકીએ એ માટે આપણે નિમિત્ત બનવાનું છે. મને બરાબર યાદ છે 2007માં સ્વામીજી બર્લિનમાં નરેશભાઈ કેનેડાવાળા છે કાર્યકર્તા, એને સ્વામીજી વાત કરતા હતા. સ્વામી કે એ કેનેડાથી લાભ લેવા માટે આવ્યા હતા બર્લિન. સ્વામીએ એવું કીધું કે સ્વામી કે તમે વર્ષે 5-10 જણને જો નિષ્ઠા ન કરાવી શકો તો તમારામાં નિષ્ઠા જ નથી, એવું નરેશ મામાને કીધું સ્વામીજી. તમે 5-10 જણને આવી 5-10 જણની નિષ્ઠા કોને કરાવવાની છે, તો આપણે, પણ આપણે કરાવતા પહેલા સૌથી પહેલા કોને કરવાની છે, પોતાની જાતને, એના માટે આપણે અહીંયા આવ્યા છે. એટલે આપણે નિષ્ઠા વધારતા વધારતા પણ બીજાની નિષ્ઠા વધારવાની છે. આજે કદાચ અમે બધા વાતો કરતા હોય ને બીજા કાર્યકર્તા વાત કરતા હોય, 100% નિષ્ઠા કોની છે, બ્રહ્મવિહારી સ્વામી. નિષ્ઠા તો બહુ મોટો ટોપિક છે, એ તો લાઈફ ટાઈમ નિષ્ઠા વધારે જ કરવાનો છે, વધારે જ કરવાનો. કારણ કે જેમ જેમ નિષ્ઠા વધે તેમ તેમ સંબંધ વધે. અને સ્વામી કે અક્ષરબ્રહ્મ પણ મહારાજ સાથેનો સંબંધ વધારી રહ્યા છે હજુ બી, ઇવન ટુડે, રાઈટ? તો અક્ષરબ્રહ્મને તો શું બાકી હશે? એટલે ભગવાન સાથેની જે જર્ની છે ને એ આપણી અનએન્ડિંગ છે, એનો અંત જ નથી. જેટલું ભગવાનની નજીક જઈએ તેટલું વધારે સુખ આવે આપણને. એટલે હવે થોડીક આગળ વાત કરીએ કે નિષ્ઠાવાન આપણે જે લક્ષણો વિચાર્યા એના અમુક પ્રસંગ સાથે આપણે વિચારીએ કે નિષ્ઠાવાન હોય ને એના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં આનંદ જાય જ. આપણે એવું નથી કે નિષ્ઠા જે દિવસે પાકી થઈ જશે તે દિવસથી પ્રસંગોની પૂર્ણાવતિ થઈ જશે. ભગવાનને એમ વિચારે ચાલો હવે આના જીવનમાં નિષ્ઠા પૂરી થઈ ગઈ છે, હવે આને મારે ડિસ્ટર્બ કરવો. જેમની પેલી કોઈ વાત કરી ગુણગ્રાહક સ્વામીએ કે સદભાવવાળા અને નિષ્ઠાવાળા હોય, નિષ્ઠાવાળા અને સદભાવવાળા શું છે કે ભગવાન એને બહુ કે જાજુ ડિસ્ટર્બ ના કરે, સાચવાનો હોય. નિષ્ઠાવાન થઈ ગયો એને જ ભગવાન આગળ લે, એના જ આત્માનું જતન કરતા હોય. તો એ નિષ્ઠા જેના જીવમાં પાકી થઈ જાય તો એ પ્રસંગની પૂર્ણાવતી નથી થતી. જોજો પાછા, નિષ્ઠા જેની પાકી થઈ જાય ને એના જીવનમાં તો પ્રસંગ ભગવાન વધારે મૂકે, કારણ કે બીજાને નિષ્ઠા પાકી કરવા માટે ઉદાહરણ પૂરું પાડવાનું છે. એટલે તમને થયું ખરું આ તો ખોટું થઈ ગયું, આ શિબિરમાં આવ્યા છે પ્રસંગો ચાલુ જ રહેશે, અહીં તો કેવી રીતે પૂરા થાય એનું પ્લાનિંગ કરવા માટે આવ્યા છે. જેના જીવમાં નિષ્ઠા સંપૂર્ણ થઈ જાય ને એના જીવનમાં પ્રસંગ પછી લાગતો જ નથી. જે દિવસે નિષ્ઠા આપણી પરિપક્વ બને છે ને એ દિવસથી પ્રસંગ શબ્દનું, એ શબ્દ પ્રસાદમાં પરિણમી જાય છે. પ્રસંગ શબ્દ પ્રસાદ બની જાય છે. પછી ભગવાન ઊભા કરેલા વિચિત્ર પ્રસંગોને પણ આપણે માણી શકીએ છીએ. જુઓ તમે, જેટલા બી ગુણાતીત પુરુષો થઈ ગયા તો ઠીક છે, જેટલા બી એવા સાધકો થઈ ગયા છે એના જીવનમાં ભગવાને ગમે તેટલા પ્રસંગો ઊભા કર્યા છે તો એમને એ પ્રસાદની જેમ માણ્યા છે. એ લોકોના જીવનમાં પ્રસંગોની પૂર્ણાવતિ નથી થઈ, પણ એ લોકોના જીવનમાં પ્રસંગને પ્રસાદની શરૂઆત થઈ જાય છે. અને આપણને પ્રસંગથી ગભરાઈ જાય છે તો સમજી લેવાનું કે હજુ પ્રસંગ એ આપણા માટે પ્રસંગ છે, પ્રસંગ એ પ્રસાદ નથી બન્યો. અને જે પ્રસંગને જે સહજ અસ્થા મોઢે સ્વીકારી શકે છે એને માણી શકે છે, સમજી લેવાનું કે એના જીવમાં નિષ્ઠા પાકી થઈ ગઈ છે. અને એવી નિષ્ઠામાં આપણે જવું છે. પછી એને ભગવાન એના જીવનમાં રોજના સેંકડો પ્રસંગો ઉભા કરશે ને તો પણ એને કોઈ જાતનું દુઃખ થશે નહીં, એને કોઈ જાતનો આનંદ જશે નહીં. મિતિયાળા ગામ, આ ગીરમાં જ કોઈ જગ્યા આવેલું મને ખબર નથી ક્યાં છે, એ ગામનો વીરા સેલડિયા કરીને હરિભગત હતો મહારાજના વખત. તો એ વીરા સેલડિયા છે ને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ એટલે આ ગીરમાં બધે ફરતા હતા, કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે કરી અને વીરા સેલડિયા મિતિયાળા ગામનો એ આવ્યો સત્સંગની અંદર. અને સંત એવા સરસ મળી ગયા એમને, કેવા ટોપ ભગવદી, કૃપાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ જ નહીં, ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષરબ્રહ્મ એટલે કોઈ પ્રશ્ન જ નથી. હવે એનો સમાગમ હોય તો એ સાધક કેવો પાકે? આપણે કોનું સેવન કરીએ છીએ ને કોનો સમાગમ કરીએ છીએ ને કોણ આપણા ભગવદી છે એની ઉપર આપણી આધ્યાત્મિકતાનો આધાર છે. આપણને તો સ્વામીજી કૃપા કરીને બધું સરસ આપ્યું છે, પ્રશ્ન આપણે આળસનો છે બસ. તો એ વીરા સેલડિયાને સત્સંગ થયો, નિષ્ઠા થઈ ગઈ પાકી. હવે નિષ્ઠા પાકી થઈ ગઈ એનો સાબિતી શું? તો એ વીરા સેલડિયા એ ગામની અંદર મિત્યાળા ગામમાં નવ પ્રથમ સત્સંગી હશે કદાચ, અને સ્વામિનારાયણનું તૂથ એના ગામમાં એવું, એમ લોકો એવું બોલતા હતા. એ ગામનો કંઈક દાદો ખુમાણ હતો, એક બહુ દ્વેષી હતો, અવિદ્યાવાળો હતો, અને લોકો એને કાન ભંભેણી કરી કે આ વીરો સેલડિયો સ્વામિની થઈ ગયો છે અને સ્વામિની પૂજા કરે છે ને એની કંઠી પહેરે છે ને બસ એનું નામ લીધા કરે છે ને આપણા ગામમાં આવું જોઈએ ને આ નવું ક્યાંથી આવી ગયું, આમ તેમ આપણા ગામમાં જે ચાલે એ ચાલવું જોઈએ. અને પેલા શબ્દો નાખ્યા ને પેલો હતો જ દ્વેષી અવિદ્યાવાળો. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે આને હવે કોઈ પણ ભોગે પાડવો પડે. એટલે પછી એને દ્વેષ શરૂ કર્યો, ભગવાનના માર્ગે ચાલીએ ને એટલે માયા હંમેશા આપણો પીછો કરે. કારણ કે માયાને એવું છે કે મારામાં જ મટીને તમે ભગવાનના કેમ થયા, એટલે માયા પીછો કરે. પણ જે નિષ્ઠાવાન હોય ને એને માયા સ્પર્શી ન શકે. એટલે વીરા સેલડિયા એક વખત ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા મિતિયાળા ગામથી ગઢડા ગયા, પરિવાર સાથે, એના બૈરા છોકરા સાથે 5 દિવસ ગરડાની અંદર મહારાજનો સમાગમ કરે છે. ઇન મીન ટાઈમ આ બાજુ એનું જે ઘર હોય દેશી નળિયાવાળું, એ ઘર આખું સળગાવી દેશે પેલા લોકો, દાદો કુમાર ને બધા. 5 દિવસ પછી તે વખતે તો કઈ એવું કોઈ કોમ્યુનિકેશન એટલું બધું સારું હતું જ નહીં ને, એટલે કે વોટ્સઅપ ક્યાં ત્યાં વખતે, મોબાઈલ ને બધું ફોન જ નહોતા. તો એટલે પછી તો પાછા આવે ને ત્યાર પછી એને ખબર પડે છે, આવે છે તો ઘરે તો બળીને ખલાસ થઈ ગયું છે, એનું ગાડું બી સળગી ગયું, એનું ઘર સળગી ગયું. એટલે એ જ્યાં આવે છે ને ત્યાં દાદો ખુમણ આવે અને કીધું, જો મેં તને કીધું તું ને કે સ્વામિનારાયણમાં પડવા જેવું નથી, ત્યાં જઈશ તો તારું ધનોત્પૂર્ણ નીકળી જશે, તું દુઃખી થઈ જઈશ, આ જો તને દુઃખ આવ્યું ને, હળગાવનાર એ લોકો બધા. અને મારા પછી એને કીધું કે જો આ તારું શું, તને શું ફાયદો થયો, તું સ્વામિનારાયણ ના સત્સંગ કીધું તને ફાયદો શું થયો. ત્યારે વિરસ લડ્યો, જેના જીવમાં નિષ્ઠા બાકી હતી, નિષ્ઠા બાકી હોય ને એનો આનંદ જાય નહીં, નિષ્ઠા બાકી હોય ને એ હંમેશા પોઝિટિવ જ રહે, એ નેગેટિવ થાય જ નહીં. કેવી રીતે? ત્યારે વિરસ રેડીને કીધું, ત્યારે વિરસ રેડીએ એવું કીધું કે બહુ સારું થયું, કે બહુ સારું થયું કે મારું આ ટાઈમે ઘર હળી ગયું, હું ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરવા મારા બૈરા છોકરા સાથે ગયો એ ટાઈમે જ આ ઘર હળી ગયું, બાકી હું જો ના ગયા હોત ને તો ઘર ફેરા અમે બળી ગયા હોત, કે ભગવાને અમારી રક્ષા કરી ગયા. એટલે પેલો બાલો દાદો ખુમણ કે હારું આને તો સ્વામિનારાયણનો અવગુણ આવતો જ નથી ને. પછી એને કીધું વીરસડીએ કે જો કે આમાં અમારા લાકડા બધા બળી ગયા છે, ગાડું બળી ગયું છે મારું, કોઠી તો મારી એમને એમ છે, કારણ કે કોઠી હતી માટીની, એ કોઠીની અંદર દાણા તો બધા એસિટી છે, એટલે મારું ખાવાનું તો બધું સેફ છે, કે લાકડા તો હું બધા જંગલમાંથી વીણીને પાછું બાંધી દઈશ, મારું મકાન થઈ જશે, પણ ભગવાને મારી રક્ષા કરી. એટલે પેલા પાસે તો કોઈ પ્રશ્ન રહ્યો જ ને, કારણ કેવું કેવી રીતે. પછી એને બીજું હળી કરી, એ કે કે આ બધી તું માળા ફેરવે છે આપણને કાલે આપી ને બધી, આ શેમાંથી બનેલી છે માળા? હે, લાકડામાંથી. એટલે પેલા એ કીધું આ લાકડાની માળા ફેરવાથી કઈ કલ્યાણ થતા હશે લાકડા ફેરવાથી? આ સુથાર લોકો રોજ ગોળવાજ કરે છે ને ફેરવાજ કરે છે ને, કે એનું ક્યાં કલ્યાણ થતું હોય? વિરસ સેલટ જેને જીવન નિષ્ઠા બાકી હોય ને એની અંદર રહીને મહારાજ જ કબજો લઈ લે એના ઉપર, એના આત્મા ઉપર, એની વાણી ઉપર, અને એ એ મહારાજ એવું જબરજસ્ત બોલી જાય ને. અને જો હાલો બોલો હોય, નિષ્ઠા કાચી હોય, તો વિચારમાં જતો રહે ઘરું વાત તો એની સાચી છે, ઘરું ત્યાં ગયો ને હળી ગયું મારું બેટું, અને કે વાત તો સાચી છે, હારું લાકડા તો હારા સુથાર લોકો ફેરવે છે અને હું ફેરું છું તો મારું કલ્યાણ થશે? ત્યારે વિલાસ રેડિયા શું કીધું? વિલાસ રેડિયા કે લાકડા ફેરવાથી કલ્યાણ નથી મને ખબર છે, પણ હું ભગવાનના વચને માળા ફેરવું છું ને, બાકી ભગવાને મને એમ કીધું કે હુતા હુતા પેલા વળીઓ ગણો બધી અને બોલો સ્વામી સ્વામી, તોય મારું કલ્યાણ થાય, મારે માળાની જરૂર જ નથી, કે હું આજ્ઞાથી કલ્યાણ થાય છે, લાકડાથી કલ્યાણ નથી થતું. પણ આવો જે અદભુત જવાબ જે આપી શકે છે, કારણ એટલી કે ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામીના સમાગમે કરીને એના જીવમાં એટલી નિષ્ઠા પાકી થઈ ગયેલી. બસ એટલે આપણા જીવમાં જો નિષ્ઠા બાકી હોય તો કોઈ સંજોગોમાં આનંદ જાય નહીં. જેના જીવમાં નિષ્ઠા બાકી હોય તો એ છે ને, એ ક્યારેય મૂંઝવણમાં ના આવે, ક્યારેય ટેન્શનમાં ના આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ભગવાન ઊભી કરે ને તો પણ એનો મુખની રેખા પણ ના બદલાય. આ લાસ્ટ યર 2014માં સ્વામીજીની સાથે હતા લંડન, ત્યારે ઈસ્ટ લંડનની અંદર સભા હતી મોટી નાગરેચા હોલની અંદર, અને ભક્તિ સ્વામી લાભ આપતા હતા, અને પછી સ્વામીજી પધાર્યા એટલે ભક્તિ સ્વામીનું પ્રવચન પૂરું થયું, પછી સ્વામીજી આસન પર બેઠા, હાર વિધિ શરૂ થઈ, એટલે આ મોટું સ્ટેજ હતું, આ જેટલું છે ને બસ આટલું જ હશે, અને સ્વામીજીનું આસન સ્વામીજીની લેફ્ટ સાઈડમાં હું ઊભો હતો, અને બધા સામેનું પગથિયા પર ચડી, જેની હાર વિધિમાં નામ બોલાય ને બુકે ને હાર વિધિ, એ લોકો આવે, ઠાકોરજીના દર્શન કરે, સ્વામીને હાર પહેરાવે, અને પછી અહીંથી આમ પગથિયા ઉતરીને જાય. હું આ બાજુ ઊભો હતો એટલે એક યુવક આવ્યો જે મારા માટે અજાણ્યો હતો, સદભાવવાળો હશે કદાચ, એના હાથમાં એનું છોકરું હતું. કિડ્સ બધા બહુ હતા તે વખતે, હતા એમ એક છોકરો લઈને, અને હાથ બહુ નાનો છોકરો હશે, આટલી એકાદ બે વર્ષનો માંડ હોય કદાચ એવો હશે બસ. અને સ્વામીજીના દર્શન કર્યા એટલે સ્વામીજી આસન પર બિરાજ હતા, એટલે એના આ બાજુ ડાબા હાથની અંદર પેલું છોકરું હતું એનું પોતાનું, એટલે એને સ્વામીજીને પગે લાગવું હતું. કોને? પેલા ભાઈને, યુવકને. એટલે એના હાથમાં છોકરું હતું, અને છોકરું એના ફાધરથી કદાચ નીચે મૂકે તો રડે એવું કદાચ હોઈ શકે, એટલે એના હાથમાં જ રાખેલું. પણ એ સ્વામીજીને નમ્યા એટલે એનું માથું સીધું જ સ્વામીજીના આસન પાસે, પગ પાસે ગયું, સ્વામીના ચરણામિંદ પાસે. તો એ ટાઈમે ચોલી છોકરો હતો એ આખું બેન્ડ થયું, કારણ કે આપણે હાથમાં છોકરો રાખીને ટ્રાયલ કરી જો તો એટલે ખ્યાલ આવે, આપણને જજમેન્ટ આવી શકે છે કે છોકરાને થોડી ટ્રબલ પડી, વ્યવસ્થિત ટ્રબલ પડી. અને પછી એ પગે લાગીને પછી નીકળી ગયા ને આમ ઉતર્યા, એટલે સ્વામીજી મારું ગાતરી પકડીને મને આમ બોલાયા, મને કે અહીંયા, મને કે તે પેલા છોકરા સામે જોયું. એટલે પછી સ્વામીજી આમ જે આંગળી કરી, એટલે એ ટાઈમે સ્વામી બને એ ટાઈમે પેલો પગે થયા નીચે ઉતર, એટલે મેં કીધું હા સ્વામી, મન કે એના હાથમાં છોકરું છે, મેં કીધું હા સ્વામી. તે કે એના ફેસની રેખા જોઈ, એટલે પછી હું સાયલેન્ટ હતો, કારણ કે આપણે એટલું બધું તો ઓબ્ઝર્વ નહોતું કર્યું. એટલે મને કહે કે અહીં આવ્યો અને મને પગે લાગ્યો ત્યારે એનું છોકરું કેટલું બેન્ડ થવું પડ્યું, એને કેટલી તકલીફ પડી, પણ એના મુખની રેખા નથી બદલાણી, એ રડ્યો નથી, એનું કારણ તને ખબર છે? એટલે મારે તો શું સાંભળતો હતો, સ્વામી કે એટલા માટે એ રડ્યો નહીં અથવા એટલા માટે એની મુખની રેખા ન બદલાણી, કારણ કે એ છોકરાને ખબર હતી કે મારા બાપે મને તેડ્યો છે બસ. પછી આ વાત સ્વામીજી મને તો કીધી, પછી બાજુમાં અશોકભાઈ ઉભા હતા, અશોકભાઈને બોલ્યા, અને અશોકભાઈને પછી સેમ વાત રિપીટ કરી, એ સ્વામીજી રિપીટ કરી અને આ કરી વાત, એની પાછળ એટલી જ ભાવના હતી કે મેં તમને તેડ્યો છે, તમને હું દુઃખ નહીં આવવા દઉં, શા માટે તમે વિચારમાં જાઓ છો, પણ મારા બાપે મને તેડ્યો છે અથવા મારું કાંડું પકડ્યું છે એવું કોન્સ્ટન્ટ મને એ નિષ્ઠા છે બસ. અને એવી નિષ્ઠા જો આપણા જીવમાં પાકી હોય તો ગમે તેવા પ્રસંગ ભગવાન ઊભા કરે ને તો આપણો આનંદ જાય. સમય ઘણો થઈ ગયો છે, બીજી વાત આપણે કરીશું, એકાદ પ્રસંગ કહીને બાકી કાલ સાંજે. પણ આપણે કોઈ પણ ભોગે નિષ્ઠાવાન થવું છે. નિષ્ઠાર્થી એટલે શું? કે જેને ખરેખર નિષ્ઠા વધારવાનો એવો દ્રઢ સંકલ્પ છે, નિષ્ઠા વધારવા માટે જે કટિબદ્ધ થયેલા છે એવા કાર્યકર્તાઓની શિબિર એટલે નિષ્ઠાર્થી કાર્યકર્તા છે. એટલે આપણે તો નિષ્ઠા વધે કેવી રીતે, અને નિષ્ઠાવાન જે સાધક હોય ને એના આપણે પ્રસંગો વિચારીશું. જેમ કે વિરાજ સરડિયા છે, જેમ પેલો યુવકનું સ્વામીજી એક્ઝામ્પલ આપ્યું, એવા ઘણા પ્રસંગો હોય. એક પ્રસંગની વાત કરી દઉં. આપણે પ્રસંગ આમ શું છે, કરતા હરતા માનવા ને, એટલે નાના મોટા પ્રસંગોમાં વરસાદ પડ્યા ને કરા પડ્યા, કાલ અમદાવાદમાં કરા પડ્યા, જેનો ફોન આવ્યો તમારે કેવું છે, મેં તો અહીં તો કાંઈ નથી, બહુ સરસ, અહીં તો નિષ્ઠાનો વરસાદ થાય છે, તમારે ત્યાં પેલો પડતો હશે એમ. પણ ત્યાં અમદાવાદમાં કરા પડ્યા એટલે બધું વેધર તો બધું રહેવાનું છે. પણ આપણા જીવની આપણે આ ટાઈપની નિષ્ઠા છે કે ભાઈ સ્વામીજીએ પાડ્યા, કોને પાડ્યા તો કે સ્વામીજીએ પાડ્યા. એક વિદ્યાર્થીનો એક્ઝામ ચાલે છે ને બહુ ટેન્શનમાં આવી ગયા ને કે મને આજે તો કંઈ યાદ જ નહીંથી આવતું ને મારે કાલે શું થશે કાલના પેપરમાં. દસમા ધોરણનો એક વિદ્યાર્થી મને ફોન કર્યો, એટલો બધો ફ્રસ્ટ્રેટ અને પાછો આમ સ્કોલર, પણ કોણ જાણે કે એ દિવસે બહુ ફ્રસ્ટ્રેશન થઈ ગયું, પછી એ રડે શાંત ના પડે, પછી એને ફાધરે ફોન કર્યો મને કે તમે આને સમજાવો, પછી મેં એને ફોન પર વાત કરી, મેં એને પૂછ્યું, નાનકડો છોકરો દસમા ધોરણ એટલે નાનું જ કહેવાય, ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું કે આગલા પેપર તારા કેવા ગયા, તો કે સરસ ગયા. મેં કીધું કયા કયા પેપર હતા, તો કે આ. મેં કીધું પેપર કોણે લખ્યા, તો કે સ્વામીજીએ. મેં કીધું કાલનું પેપર કોણ લખવાનું, તો કે સ્વામીજી. તો મેં કીધું સ્વામી સારું લખશે ખરાબ લખશે, સારું લખશે હું કેમ ટેન્શન રાખે, આપણે વાંચવાનું મહેનત કરવાની. પછી પણ એ મેં એને પૂછ્યું કે કાલનું પેપર આગલું પેપર કોણે લખ્યું હતું, તેને ઓન ધ સ્પોટ કીધું કે સ્વામીજીએ લખ્યું. અને બીજે દિવસે એનું પેપર પત્યા પછી પાછો મારી પર મેસેજ બી આવ્યો કે થેન્ક યુ વેરી મચ, આજનું પેપર મારું બહુ સરસ ગયું છે. પણ આવી એક નિષ્ઠાવાન સમાજ છે આપણી પાસે, આવા પ્રસંગોમાં આપણે માની શકીએ છીએ. પણ આપણે નિષ્ઠા વધારે પાકી ક્યાં કરવાની જરૂર છે, અંદરો અંદર જ્યારે પ્રસંગો બને છે ફિઝિકલ, ફાઇનાન્શિયલ, સોશિયલ કે સત્સંગના જયારે પ્રસંગો બને ને અંદર અંદર, તે વખતે ભગવાન કરતા કરતા જે માનવું ને એ અઘરું છે. બર્લિનની અંદર છે ને, બે ત્રણ ચાર વર્ષ પહેલાની વાત છે, તો મનીભાઈનું મકાનનું નામ છે હરિસુમિરન. પછી બીજા એક મોટું મકાન બનાવ્યું એક શિવમબેન કરીને છે, અને ત્યાં ચાર પાંચ જણા રહે છે, એ બી મોટું છે, એનું નામ હરિસુમિરન ટુ પાડેલું છે. અને ત્યાર પછી ત્રીજું એક મોટું બનાવ્યું, એનું નામ હરિધામ પાડ્યું છે. પણ એ હરિધામ નહોતું તે વખતે, સ્વામીજી મનીભાઈના ઘરે હરિસુમિરનમાં રોકાય અને હરિસુમિરન ટુમાં થાળ કરવા જાય. હવે એ થાળ બધી ત્યાંની બહેનો બહુ ભક્તિભાવવાળી અને બહુ સરસ બધું સ્વામીજી માટે વ્યવસ્થા ને રસોઈ બનાવવાનું બધું, જર્મન મંડળ, બહુ આત્મીય મંડળ. તો પછી બહેનો ત્યાં રહેતા હતા અને રસોઈ બનાવતા હતા. હવે ત્યાં છે ને ઇન્ડિયાના હવે ઘણા સ્ટુડન્ટ બધા જર્મની આવવા માંડ્યા, અને હવે આ વર્ષથી તો બહુ વધવા માંડ્યા, કારણ કે જર્મનીમાં એજ્યુકેશન હવે ફ્રી કરી દીધું છે. કોલેજ માસ્ટર તમે કરવા જાઓ તો દેર ઇઝ નો ફી, ખાલી તમારે ફૂડ અને એકોમોડેશનનો જ ખર્ચ રહે, કોલેજની ફી નથી. સ્વીડનમાં હતું પણ સ્વીડનમાં એ બંધ થઈ ગયું, પણ અત્યારે જર્મનીએ બે વર્ષથી ચાલુ કર્યું છે કે હવે એજ્યુકેશન ફ્રી છે, એટલે જર્મની તરફનો હવે ઢાળ બધાનો વધ્યો છે. પણ જર્મનીમાં ગુજરાતી યુવકો ઘણા આવવા માંડ્યા, તો તે વખતે બી 30-40 જેવા યુવકો તો હતા ઇન્ડિયન. તો એમાંથી એ છોકરાઓ જે સભામાં કોક વખત આવે અને સદભાવ જેને વહેતો હતો, એવા યુવકોને મેસેજ મળ્યો કે સ્વામીજી બર્લિન આવ્યા છે. તો એમાંથી અમુક છોકરાએ પછી મનીભાઈને ફોન કર્યો કે અમે સ્વામીજીના દર્શન કરવા આવીએ. સ્વામીજીને તે વખતે ટ્રીટમેન્ટ ચાલતી હતી અને સ્વામીજી ત્યારે ઘણું લાંબુ રોકાવાના હતા, એટલે મનીભાઈ કીધું કે એક વીક પછી તમે આવો, હમણાં ના આવતા. એટલે હવે ઇન્ડિયન છોકરાઓ અને એને નિષ્ઠા વધારવાનો અને ભગવાનને રાજી કરવાનો ઉમંગ એવો છે કે બીજે જ દિવસે ઉતરી પડ્યા બર્લિન એરપોર્ટ ઉપર, સ્ટેશન અમુક રેલવેમાં આવ્યા છે, અમુક હા રેલવેમાં આવ્યા, બર્લિન રેલવે સ્ટેશન બધા આવીને ત્યાંથી ફોન કર્યો. મનીભાઈ શું કીધું, એક વીક પછી આવજો. અને પેલા લોકો તો એક કે બે દિવસમાં આવી ગયા અને પાછા આવ્યા, ઇન્ફોર્મ ના કર્યું કે અમે આવીએ છીએ, અને રેલવે સ્ટેશને ઉતર્યા અને પછી ફોન કર્યો કે અમે અહીંયા આવ્યા છીએ તો અમને કોઈ લેવા માટે ગાડી મોકલો અને પછી અમારે અહીંયા બે ત્રણ દિવસ રોકાવું છે, તો જરા અમારી ઉતારાની વ્યવસ્થા કરી દેજો. હવે આપણે અહીં રાજકોટ હોય, ઇન્ડિયા હોય, બરોબર છે કે ગમે ત્યાં આપણે સેટ કરીએ. હવે ત્યાં એક તો હોય ગણે ગણ્યા ગાંઠા ઘર હોય, અને પાછા સ્વામીજી સાથે આવ્યા હોય એટલે અમુક લંડનથી આવ્યો હોય, અમેરિકાથી આવ્યો હોય, સ્વામીજી લંડન બર્લિન આવે એટલે અમેરિકાથી બે પાંચ જણા આવી જાય, કેનેડાથી એકાદ બે જણા આવી જાય, લંડનથી ચાર પાંચ જણા આવી જાય, એ બધાની વ્યવસ્થા કરવાની. સ્વામીજી હોય એટલે 8-10 જણનો સ્ટાફ હોય, હું હોઉં મારી સાથેની જોડ સેવકો, એટલે એ બધાનું હોય એટલે અઘરું પડે. પણ એટલે હજુ તો અઠવાડિયા પછી કીધું ને બીજે દિવસે આવી ગયા, બીજે ત્રીજે દિવસે એટલે આવ્યા. એટલે પછી તાત્કાલિક જે હરિસુમિરન ટુમાં જે બહેનો રહેતા હતા એ બહેનોને ખસેડ્યા કે તમે હવે બીજી જગ્યાએ સેટ થયો, ગમે તેમ કરીને યુવકો બધા આવ્યા છે. એટલે યુવકોને રાખ્યા, એમની સેવા કરી, બધું પતી ગયું. પણ મનીભાઈ આ સમયે એને શું હશે, એનું રિએક્શન શું હશે? આપણે હોય, આપણા જીવમાં જો નિષ્ઠા હોય તો મનીભાઈ જેવું કર્યું એવું આપણે બી કરીએ. પણ જો નિષ્ઠા કાચી હોય તો પહેલા તો આપણે ત્યાં જઈને બરાબર સરસ ગોષ્ઠી કરી દઈએ નિષ્ઠાની જેમ, ફોન પર જ કે તમને મેં ના પાડી હતી ને તમે કેમ આવ્યા, અત્યારે કોઈ જાતની વ્યવસ્થા થયું નથી એટલે તમે મહેરબાની કરી અને જતા રહો, હમણાં પાછા હું તમને બોલાવીશ. અલગ અલગ દરેક સાધકના લેવલ, નિષ્ઠાના લેવલ પ્રમાણે એના જવાબ જુદા જુદા હોય. અમુક જણ એમ કે તમને ના પાડી હતી તોય તમે આવ્યા, અહીં કેટલી તકલીફ પડશે, સારું આવ્યા છો તો આવી જાઓ પણ ફરી ધ્યાન રાખજો. અમુક એક ગ્રુપ એવું છે, એક કેટેગરી, કે ત્યાંથી જ રવાના કરી દે દર્શન કરાયા વગર. અમુક હોય એમ કે તમે અહીંયા આવો, સ્વામીના દર્શન કરીને જતા રહો, અત્યારે વ્યવસ્થા નથી, રોકાતા નહીં, દર્શન કરવા આવો. અમુક એવા આવ્યા હોય તો કે તમે આવો પણ તમે મહેરબાની સેકન્ડ ટાઈમ જયારે આવો ને ત્યારે કહેવું તમારે, અને તમે કીધું તું છતાંય તમે આવ્યા તો કહેવું તો જોઈએ કે અમે રોકાવાના છીએ, આવીએ છીએ, અહીં તકલીફ કેટલી પડે, તમને ગોઠવીશું અમે, પણ પ્લીઝ આવો, તમે આવી તકલીફ ન ઉભી ના કરો, હવે સ્વામીજીની સેવા કરવાની તમારી કરવાની, વગેરે વગેરે ભાષણ કદાચ આપી શકે. મનીભાઈ એક શબ્દ બોલ્યા નહીં, એની બહેનોને કહી દીધું, બહેનોને થોડી તકલીફ પડી હશે, બહેનો પણ સરળ થઈને બીજે ગોઠવાઈ ગયા. ન એની ઉપર ગુસ્સો કર્યો, ન એને જાનપણું આપ્યું, કશું જ નહીં. હવે એ વખતે છે ને સ્વામીજી પછી જયારે જવાના હતા ને પાછા, ત્યારે સ્વામીજીના પ્રોગ્રામ સ્વામી નક્કી કરે કે બસ કાલે જતો રહેવું છે, આમ જયારે બી નક્કી કરે પછી પાછું કેન્સલ થાય. બે વખત તો સ્વામીને આખી ફ્લાઇટ બુક કરાવેલી હતી ને સ્વામી બધું પ્રોગ્રામ બદલ્યો હતો. એવું બધું સ્વામીજી લીલા કરે. ત્યારે મનીભાઈ નિર્દોષને વાત કરતા કરતા કીધું કે જો જેવી રીતે આ સ્વામીજી પ્રોગ્રામ કેન્સલ કરે, પાછું કન્ફર્મ કરે, સ્વામીજી જેવી લીલા કરે ને એવી જ લીલા ભક્તો બી કરી શકે, કે એ લોકો ના આવવાના હોય ને આવે, ના કીધું ને આવે, એવી બી લીલા કરી શકે છે. એ કેવું માનતા હશે કે જેટલા ભગવાન દિવ્ય છે સ્વામીજી આવું કરે તો આપણે એને સ્મૃતિમાં માની લઈએ છીએ, કે લીલામાં માની લઈએ છીએ, કે ચરિત્રમાં લલી છીએ માની લઈએ છીએ, અને એના હસ્તામુખ કે સભાની અંદર ગુણગાન કે સ્વામી એટલું અદભુત ચરિત્ર કર્યું, એટલી અદભુત લીલા કરી, બહુ સ્મૃતિ આપી, આનંદ કરાવી દીધો. અને એ જ વસ્તુ ભક્તો કરે તો કોમન સેન્સ હોવી જોઈએ, બસ એનામાં વિવેક હોવો જોઈએ, તો પાછો વિવેક આવી જાય. તો સદા દિવ્ય સાકાર એટલે શું? તો જેટલા ભગવાન દિવ્ય છે એટલા જ ભક્તો દિવ્ય છે, એમાં કઈ પર્સન્ટેજ ઓછા હોતા નથી. પણ એ આ વાત પછી નિર્દોષભાઈ સ્વામીજીને કરેલી બીજા વર્ષે, કે સ્વામી આ ગયા વર્ષે આવતું હતું અને પછી આ બધા યુવકો ના પાડી દીધી, તોય આવી ગયા અને બધું ડિસ્ટર્બન્સ થોડુંક થઈ ગયું આમ તેમ, બધું શિફ્ટિંગ ના તેમ. પણ મનીભાઈ ગુસ્સો ન કર્યો, એને જાનપણું બી ના આપ્યું, કશું જ નહીં, ગોષ્ઠી ના કરી, કશું જ નહીં, એની સેવા કરી લીધી. અને ત્યાર પછી આપનો જયારે પ્રોગ્રામ આવતો ત્યારે મનીભાઈ ઉભેલા કે જો સ્વામીજી જેવી લીલા કરે છે એ ભક્તો બી કરે. ત્યારે સ્વામી કે મની અને સુયોગી એ બે જણા છે ને એ મારી વાતને સમજે છે, બસ એની વાત કહી છે. તો આ છે નિષ્ઠાની મહિમાની આત્મીયતાની વાતો. પણ આવા પ્રસંગોમાં આપણે નિષ્ઠા રાખવાની છે. અને આપણે તો કાર્યકર્તા છીએ, એટલે આપણે યુવકો સાથે અંબરીશો સાથે ખૂબ સેવા કરવાની છે, અને તે વખતે પ્રસંગો તો બનવાના જ છે. આપણી ભાવના સારી હશે પણ ભાવના વિરુદ્ધ થશે, પણ તે વખતે આપણેથી હલી જવાય છે. સર્વાતી સ્વામી નથી હલતા, આપણે હલી જઈએ, હું હલી જઉં છું. એટલે સર્વાતી સ્વામી, ગુણગ્રાહક સ્વામી, આપણા દુષ્યંત સર ને બધા વડીલો, કુણભાઈ ને બધા જે કંઈ વડીલો છે એ બધાને આપણે પ્રાર્થના કરીએ કે અમે તો બધા નિષ્ઠા પર વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, પણ તમારા જીવમાં એવી નિષ્ઠા છે તો અમારા જીવમાં એવી નિષ્ઠા થાય. કોઈ પણ સંજોગોમાં અમે ભગવાનને જ કરતા હરતા માનીએ, મુક્તને ન માનીએ, એવી નિષ્ઠા અમારા જીવમાં જલ્દી જલ્દી પાકી થાય એ માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.